बाला भक्त सदगुरु हरिया निष्कलान स्वामी अक्षरधाम ने महत्ता एमनी विशेषता अक्षरधाम ने स्थिति ने त्यां रहेला मुक्तो अने महाराज तेनी बहुत सुंदर बात करी तो पूर्ण स्वरूप एवा भगवान पोतानी मूर्ति ने सुख आपवाने वास्ते तेना मुक्त होय अक्षरधाम मां तोय भले अने आलोकना भक्तो होय तोय भले हरेक ने सुख आपवुं छे पोतानी मूर्ति नुं ए ज एमने लक्ष्य छे। हरेक क्रियामां भगवानની वृत्ति એ જ રહે છે કે ક્ષણે કરીને મારો એ ભક્ત અમારા સુખને પામે, અમારા સાનિધ્યને પામે, અમારી મૂર્તિમાં એકાકાર થાય અને સર્વ દુઃખને વિસરી અને અમારા સુખનો ભોગતા બને, એ જ ભગવાનની આકાંક્ષા હોય છે। અને મોટા મોટા સંતોએ ઘણી વખત વાતોમાં એના કાવ્ય હોય તો કાવ્યમાં, શાસ્ત્ર બનાવ્યા હોય, ગ્રંથો કર્યા હોય તો એમાં એ જ વાતને મહત્વ આપ્યું છે કે ખરેખર જો સુખનું કોઈ મૂળ હોય, સુખનું કોઈ કારણ હોય, સુખનો કોઈ દાતા હોય તો એક ભગવાનની મૂર્તિ છે। જ્યાં જ્યાં જે જે જગ્યાએ સુખ દેખાય છે એ સુખ સ્વામી મોટા સંતોના રહસ્ય ઉપરથી અંદાજ આવે કે હરેક જગ્યાએ મૂર્તિમાંથી સુખ આવ્યું છે। જે કોઈ જગ્યાએ હોય, ગમે એની પાસે હોય, ગમે એ તત્વમાં હોય, એ આખીર સુખનું મૂળ તો ભગવાનની મૂર્તિ છે। એના જે જે સંબંધમાં આવશે, જે જે એ મૂર્તિને ધારશે એને એ સુખની પ્રાપ્તિ થશે ને એના દ્વારા બીજાને પણ એમાંથી સુખની અનુભૂતિ થશે। તો એ ભગવાનની મૂર્તિ સુખનું સદન છે, સુખનો દરિયો છે, સુખનો આધાર છે, સુખનું કેન્દ્ર બિંદુ છે। એ સુંદર વાત નિષ્કુળાન સ્વામી બતાવે છે। અને ભગવાનનું સ્વરૂપ તે પૂર્ણ સ્વરૂપ છે, એને કોઈનો આધાર કોઈની જરૂર પડતી નથી, એવું પોતે સ્વસુખે સુખી છે, એને કોઈ સુખના સાધન કરવા પડતા નથી, એને કોઈ સુખના ઉપાય કરવા પડતા નથી, એ હંમેશા પોતાના સ્વરૂપે સુખી છે। તો એ ભગવાન આપણા સૌ કોઈના સુખને વાસ્તે, આપણા સૌની ઉપર દયાને વાસ્તે કે કોઈ જીવ જો આ મૂર્તિના સુખને અનુભવી જાય કે આ મૂર્તિના સુખને જાણી જાય તો એ એ આ માર્ગે વળે અને અમારા સુખનો એ પણ ભોગતા બને, એવા અંદાજથી એવા ન્યાયથી ભગવાન છે તે પોતાના અક્ષરધામને વિશેષ રહ્યા એવા જે મુક્તો અને જે જે બ્રહ્માંડમાં જે જે જગ્યાએ એમના જે હેતવાળા સ્નેહવાળા જે ભક્તો હોય એને સુખ દેવાને વાસ્તે ભગવાન એવા એવા પ્રયત્ન કરતા હોય છે। તો જ્યાં જ્યાં જે જે જગ્યાએ ભગવાનના ભક્તો હોય ત્યાં ત્યાં ભગવાન પોતે મનુષ્ય આકારનું ગ્રહણ કરી અને માયિક ભાવને પણ ગ્રહણ કરીને પોતાના ભક્તોને સુખ થાય એવા ભગવાન પ્રયત્ન કરતા હોય છે। તો એ સુખની મૂર્તિ માટે જે જે સંતોએ વાત બતાવી છે એ ખરેખર સમજવા જેવી છે અને અદ્ભુત છે। પ્રેમાનંદ સ્વામી કે શોભા સાગર શ્યામ તમારી મૂર્તિ પ્યારી રે, શોભાનો સાગર, આ શોભાનો દરિયો એવી જે ભગવાન તમારી મૂર્તિ મને બહુ પ્યારી લાગે છે। શોભા સાગર શ્યામ તમારી મૂર્તિ પ્યારી રે, એ ભગવાનની સુંદર મૂર્તિ છે સ્વામી કે સુંદર તાજોઈ મોખાની શશે સુરલ જાય રે, ભગવાન તમારા મુખની શોભા સુંદરતા છે શશિ શૂર લજાય, આ દેવતાઓ શશિ કદાચ ચંદ્ર લજાય જાય છે, એ શોભા જોઈ ને એ ભયભીત થઈ જાય છે એમ કેતા, એની શોભાને આગળ એ લજ્જા પામી જાય છે, મારું આને આગળ કઈ નહીં એમ, એ ભગવાન તમારી મૂર્તિ છે. જે મૂર્તિને જોવાના વાસ્તે, એ મૂર્તિના દર્શનને વાસ્તે કરડો મુક્તો તલપા પડશે, એ ભગવાન તમારી મૂર્તિ છે, સુખનું સદન છે. એના લટકા, એનું બોલવું, એનું ચાલવું, એનું જોવું, એનું હસવું, એ સદાય ને વાસ્તે ભક્તોના સુખને વાસ્તે હોય છે. કયો એના લટકાની વાત એક આવી, તો હારે મને એક વાત યાદ આવી છે કે દિનમણી શર્મા, જે બહુ મહાન વિદ્વાન પુરુષ, ઉજ્જૈનમાં એમ કહેવાય છે કે એ પ્રાંતમાં એવા કોઈ વિદ્વાન નહીં કે દિનમણી શર્માને કોઈ જીતી શકે. ગમે તે જગ્યાએ જાય ને ગમે તે વિષય ઉપર એને બોલવાનું હોય, પણ એની હામી કોઈ તાકાત ન કરે કે એને આપણે જીતી શકીએ એમ. કોઈ પણ વિષય હોય, શાસ્ત્ર નો હોય, પુરાણ નો હોય, વેદ નો હોય, વેદાંત નો હોય, કોઈ પણ વિષય ઉપર જો બોલવાના હોય તો કોઈ વિદ્વાનોની હિંમત નો આલેખ આપણે એની સામે શાસ્ત્રાર્થ કે આવા મોટા મહાન પ્રખર પંડિત દિનમણિ શર્મા. અને એમ કહેવાય છે એને ખબર પડી કે આજ ગુજરાતમાં સ્વામિનારાયણ એક ભગવાન તરીકે પૂજાય છે અને લોકો એને ભગવાન તરીકે માને પણ છે. ત્યારે એમ કહેવાય છે દિનમણિ શર્માને એમ થયું કે આ કળયુગમાં ભગવાન હોય નહીં ને, આ બધું તૂત છે, આ જો સ્વામિનારાયણ એક વાર મારી હામ આવી જાય ને તો એનો સંપ્રદાય મૂળમાંથી કાઢના. જાહેરમાં એને ચેલેન્જ કરેલી કે કોઈ પણ જો એક વાર મને સ્વામિનારાયણની સામે લાવી દે અને મારી શાસ્ત્ર શાસ્ત્રાર્થમાં આવે તો એને ખરેખર એ દંભને, કપટને, પાખંડને ખુલ્લું કરી દઉં. બધા વિદ્વાનોને પણ ખબર કે નહીં, જો દિનમણિ શર્મા ધારે તો સ્વામિનારાયણ સંપ્રદાયને રહેવા ન દે. આવા પોતે બળિયાન, પોતે વિદ્વાન એવા સમર્થ જાણ ભેદુ અને લોકોને બધાને આ પડે, જેને કારણે એનું નામ વિજય કહેવાતું. જેમ અર્જુનને વિજય કહેવાતા એમ દિનમણિ શર્માની એવી છાપ કે હર કોઈ જગ્યાએ ગમે તે વિષય પર બોલવાનું હોય એનો વિજય જ હોય એમ બધાને અહીંયા આમ. અને એમાં ઈ મહારાજને ખબર પડી ને એમ કહેવાય છે મહારાજે ઉજ્જૈનમાં સભા ગોઠવી, સભા ગોઠવી એટલે એના વિદ્વાનોને ખબર પડી, એટલે દિનમણિ શર્માને વાત કરી તમે જેની રાહ જોતા હતા ઈ સ્વામિનારાયણ આવવાના છે ને એને સભા ગોઠવી છે. દિનમણિ શર્મા કઈ બહુ સારું કર્યું, જેની રાહ જોતા હતા, જેને મળવા જવું તો એ હામી હાલીને આવ્યા છે, તો હવે એમાં આપણી નગરીમાં એમ હવે તો હેના જવા દઈએ. અને વિશાળ સભા ભરીને મહારાજ બેઠા છે ને એક બાજુ વિદ્વાનો બેઠા છે. સભાની તૈયારી થઈ એ જ વખતે દિનમણિ શર્મા આવ્યા છે સભામાં, આગળ લાવીને બેહાડી દીધા. અને મહારાજ તો જાણતા હતા આ તો અમારું તત્વ છે. એમ કહેવાય છે મહારાજ બેઠા હતા દિનમણિ શર્મા આવીને સભામાં બેઠા, પણ મહારાજે એવું લટકો કર્યો ને દિનમણિ શર્માને સમાધિ થઈ, સમાધિ ને વિશે અક્ષરધામ માં કે અક્ષરધામ નું જે સ્વરૂપ, એ સ્વરૂપ ને આ સ્વરૂપ બે એક ભાષા. ને ત્યારે એના હૃદયમાં હા પડી ગઈ કે આહા, હું જેને પાખંડ ની દંભી માનતો હતો, જેને જીતવાના પ્રયાસ કરતો હતો, એને મારે જીતાવવા માટે હવે પ્રયત્ન શરૂ કરવા પડશે. અને ભગવાનના લટકામાં કયો એ લોભાઈ ગયા, મોહિત થઈ ગયા. બ્રહ્માનંદ સ્વામી ગાયું ને લટકાળા તારે લટકે રે લે રખડા હું લોભાણી. બ્રહ્માનંદ સ્વામી ની કૃતિ એમ ન હોય. મહારાજ ના લટકામાં દિનમણિ જેવા શર્મા વિદ્વાન પુરુષ લોભાઈ ગયા, મોહિત થઈ ગયા, માટે બ્રહ્માનંદ સ્વામી લખવું પડ્યું લટકાળા તારે લટકે રે લે રખડા હું લોભાણી, હેવા સલડે કે રે કટકે રે. એ ભગવાન, પછી કૃષ્ણ ભગવાન ઉપર એને ભાવ લાગ્યો. પણ કહેવાનું કે દિનમણિ શર્માને જયારે મહારાજ આમું જોઈને લટકામાં લોભાઈ ગયા, જેને કારણે બ્રહ્માનંદ સ્વામી પદ બનાવ્યું, તો કહેવાનું કે ભગવાનની મૂર્તિને વિશે એટલું આકર્ષણ રહ્યું છે, ભગવાનની મૂર્તિમાં એટલું ઐશ્વર્ય સામર્થ્ય રહ્યું છે, ગમે તેવા વિદ્વાનને પણ લોભી લે છે. અને કહેવાય છે કે દિનમણિ શર્માને પછી બેહી જો હવે આનાથી ક્યાંય જુદું પડાય નહીં. મહારાજને સભામાં જયારે પ્રશ્નોત્તર કરવાનો વારો આવ્યો દિનમણિ શર્મા મૌન થઈ ગયા. બીજા બધા વિદ્વાનો પ્રશ્ન ઉત્તર કરે પણ દીનમણી શર્મા એક શબ્દ નથી ઉચ્ચારતા. વિદ્વાનો બધા વિચારમાં પડી કે આ કોઈ દિવસ નહીં, આ મૌન કેમ આજે, એમ આજ દિવસ સુધી આ સભામાં આવે તો બીજા કોઈનો વારો ન આવે અને આ દીનમણી શર્મા મૌન કેમ થઈ ગયા. અને ખરેખર વાત એમ છે ને, જે વસ્તુની હકીકત જયારે ખબર પડી જાય પછી માણસને બોલવાનું રહેતું હોતું નથી, માણસ મૌન થઈ જાય, શું બોલે એમ. અને પછી એમ કહેવાય છે મહારાજ સભા જીત્યા, સભા જીતીને પછી મહારાજ ગુજરાતમાં આવતા હતા, દીનમણી શર્મા પાછળ પાછળ મહારાજને કહે મહારાજ તમારો સાધુ કરો. મહારાજ કે નહીં, વિદ્વાનોને બહુ સાધુ નથી કરતા અમે. મહારાજ હું વિદ્વાન થઈ નથી આવતો, મહારાજ હું મુક્ષુ થઈને આવું છું, મહારાજ મને સાધુ કરો. મહારાજ ના પડી, મહારાજ આગળ પાછળ પાછળ દીનમણી શર્મા ક્યાં સુધી, કેમ કે આખા પીપલાણા પાસે મેઘપુર ગામ છે, મેઘપુર સુધી દીનમણી શર્મા પાછળ 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 ચાલ્યા આવ્યા. મહારાજ ને ઘડીએ ને ઘડીએ વિનંતી કરે, જ્યાં ઉતારો હોય જ્યાં બે સામા મળે વિનંતી કરે મહારાજ સાધુ કરો. મહારાજ કે નહીં, ના પાડતા 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 શેખ મેઘપુર સુધી મહારાજ લાવ્યા. અને પછી મહારાજ ની ચરણોમાં ઢગલો થઈને મહારાજ ને કે મહારાજ હવે હું મારો વાંક છે, મહારાજ ને મારું તમામ પ્રકારનું વિદવત્તાનું માન અભિમાન એ બધું છોડ્યું છે, હું તમારી પાસે એક એક હાવ અભણ મુમુક્ષુ થઈને આવ્યો છું, મહારાજ મને સાધુ કરો. અને પછી મહારાજે સાધુ કર્યા અને નામ પાડ્યું નિત્યાનંદ સ્વામી. મહારાજના લટકે લોભ આવી જાય, બોલો કેવા વિદ્વાન કે સંપ્રદાયમાં જેનો જોટો ન જોડે. કયો વિદ્વાનોને ખબર પડે કે નિત્યાનંદ સ્વામી આવે છે, બધા શાસ્ત્ર પોથી પોથી હંકી લઈને આઘા પાસા, કે એની હામું ન બેહાય, એ કદી જીતવા ન દે. તો એવા ભગવાન સ્વામિનારાયણના એક લટકે લોભાઈ ગયેલા એવા આ મહાપુરુષો, કે જેને પછી એ બીજું સાંભળે કયો, એવી ભગવાનની મૂર્તિની દિવ્યતા છે ભવ્યતા છે. કયો હરેક સંતોએ એ મૂર્તિનો મહિમા ગાયો છે. પ્રેમાનંદ સ્વામી કે તારી બાનકની બલિહારી મારા નાથજી રે, તારી બાનકની કેવી, તારે બાનક કેતા મુખની જે રેખા છે કેવી, એની ઉપર બલિહારે એમ સુંદર રૂપ કયા મનાવે શેષ સહસ્ર મુખ પારણ પાવે. હું કહીશ સુંદર રૂપ કયા મનાવે શેષ સહસ્ર મુખ પારણ પાવે, કોટે કામલ જાય જોડે હાથ જે રે તારી બાનકની બલિહારે મારા નાથ જે રે તારી બાનકની. પ્રેમાનંદ સ્વામી જો ભગવાન ના મુખ ની એવી શોભા છે, એ રૂપ ને એ ગુણ ને કયાથી કોઈ પાર નહીં. શેષ સહસ્ર મુખ, હજાર મુખે શેષ એનો મહિમા ગાય તો ભગવાન ના રૂપ સૌંદર્યતા ને એનો એનો પાર ન પામી શકે. કયો એક હજાર મુખ ને બે હજાર જીભવા છે, એક મુખ માં બે જીભ, બે હજાર જીભ થી ભગવાન નો મહિમા ગાય તો શેષ એ મહિમા ને પાર પામી શકતા નથી. આવો ભગવાન નું સ્વરૂપ છે અક્ષરધામ ને વિશે, એ સ્વરૂપ ભગવાનના ભક્તોને દર્શન વાસ્તે આ બ્રહ્માંડમાં વધારે છે. એ સુંદર મૂર્તિ છે સ્વામી કે શંખ ચક્ર ગદા પદ્મ, આ ભગવાનના ચાર આયુધો ભગવાનની હંમેશા સેવામાં છે. સાથે સાથે નંદ સુનંદ શ્રીદામા પાર્ષદો એવા અનેક અક્ષરધામમાં ભગવાનની અખંડ સેવામાં છે, એવું ભગવાનનું સ્વરૂપ છે. એવી સુંદર વાત અહીંયા નિષ્કુળાન સ્વામી લખે છે, ભગવાન હંમેશા અક્ષરધામને વિશે સોળ વર્ષની કિશોર અવસ્થા ભગવાનનું સ્વરૂપ છે, મસ્તક ઉપર મુગટ ધારણ કરે છે, મુગટમાં અનેક રત્નો જડેલા છે. અક્ષરધામની જે મૂર્તિ એનું સ્વામી વર્ણન કરે છે, મુગટને વિશે એવા મોટા મોટા મોંઘા ને કિંમતી મણીઓ છે જેની કોઈ કિંમત ન આપી છે, કૌસ્તુભ મણી પન્ના પિરોજા એવા હીરા માણેક થી ભગવાન નું મુગટ શોભે છે. એમ ભાલમાં વિશાળ
વિશાળ ભાલમાં તિલકનું કેસર કેસરનું તિલક છે એની વિશે ચાંદલો ભગવાને કરે. એવી સુંદર ભગવાનની મનમોહક મૂર્તિ છે, ગાલે ટીબકડી છે, એ ભગવાનના નેત્રની શોભા છે. એ સુંદર વર્ણન નિષ્કુળાનંદ સ્વામી કરે છે. ચરણમાં નેપુર છે, તોડા કટી નેત્ર કંઠ, એ ભગવાનની સુંદર મૂર્તિને હૃદયમાં કંડારી અને નિષ્કુળાનંદ સ્વામી એ ભગવાનના મહિમાને વર્ણન કરે છે. એવું જે ભગવાનનું સ્વરૂપ સ્વામીને વાત એ ત્યાં પહોંચાડવી છે કે એવું ભગવાનનું સ્વરૂપ છે તે પોતાના ભક્તોને સુખને વાસ્તે આ લોકમાં આ બ્રહ્માંડમાં પધારે છે. ટૂંકમાં નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજના અવતરણને વિશે વાતને કરવા માટે આગળ વધ્યા છે કે ભગવાન સ્વામિનારાયણ આ બ્રહ્માંડમાં પોતાના જે હેતવાળા અને સ્નેહવાળા જે ભક્તો છે એને સુખ દેવાને વાસ્તે ભગવાન સ્વયં પોતે નિર્ણય કરે છે કે વર્ષોથી આ બદ્રિકા મૃત્યુલોકના મનુષ્ય અમારા સુખને વાસ્તે પ્રાર્થના પ્રયત્ન કરતા હતા અને કરોડો વર્ષથી આ ફૂટલા બ્રહ્માંડમાંથી કોઈ જીવ અક્ષરધામમાં આવ્યા નથી, તો હવે એ ધામના મુક્તોને એ મુક્ત પદવી આપવાને વાસ્તે મનુષ્ય જીવાત્માઓને અમારે હવે અક્ષરધામમાંથી અહીંયા આવું એવો ભગવાન સંકલ્પ કરે છે. અને એ સંકલ્પમાં નરનારાયણ ભગવાનને ભગવાન સ્વામિનારાયણ નિમિત્ત બનાવે છે. કારણ કે અક્ષરધામમાં કોઈ નિમિત્ત છે ને અક્ષરધામમાં કોઈ નિમિત્ત નથી, જેને કારણે ભગવાન નરનારાયણ ભગવાનને નિમિત્ત બનાવી અને અક્ષરધામમાંથી હું અહીંયા આવવા માટેની તૈયારીઓ કરે છે. ને બદ્રિકાશ્રમની કથા ભક્તજનો પ્રસંગી જીવનને આદિ ગ્રંથમાં અતિ વિસ્તાર થશે માટે નિષ્કુળાનંદ સ્વામી આમાં એ આગળ વિધા નથી. બહુ એકદમ શોર્ટકટ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશમાં એ વાતને વણી લીધી છે કે જ્યારે ભગવાનની સભા ભરાઈને બેઠી હતી, નરનારાયણ ભગવાન સામે ઋષિમુનિઓ બેઠા છે. ઋષિમુનિઓએ ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ અમે ભરતખંડમાંથી આવીએ છીએ. આમ જ્યારે વાત કરી ત્યારે નરનારાયણ ભગવાન એમ કહેવાય છે કે સંતો ઋષિ મુનિઓને કહેશે કહો નરનારાયણ ભગવાન કહેશે કે આ જે ભરતખંડ એ તો અમારો દેશ છે, અમે એ દેશના રાજા છીએ, તો અમારા દેશના મનુષ્ય સુખી તો છે ને. એમ જયારે વાત કરીને ત્યારે ઋષિ મુનિઓ હાથ જોડીને નરનારાયણ ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ સુખીને તો શું વાત કરું, જે આજ રક્ષકો હતા એ જ ભક્ષકો બિનાશે. હા, ગુરુઓ અને રાજાઓએ આજ પાપાચાર કર્યો છે, કન્યા વિક્રિય પોતાની દીકરીઓને વેચે છે, એવા અનેક પાપો અધર્મ આજ ભરતખંડમાં ફૂલે ફાલ્યા છે, માટે દયા કરો દયા કરો. એ બધી વાતચીતમાં ભગવાનને મુનિઓ ઋષિઓ બધા મગ્ન હતા. ને એ જ વખતે કૈલાસ પર્વત ઉપરથી એમ કહેવાય છે કે દુર્વાસા ઋષિનું આગમન થાય છે અને આગમનને લઈ ભગવાન સાથે એકાગ્ર થયેલા ઋષિ મુનિઓ ભગવાનની વાતમાં તલ્લીન હતા અને સન્માન થયું નથી, માટે ઋષિએ શાપ આપ્યો છે કે જાઓ તમે અમારું અપમાન કરો છો, માટે ભરતખંડના પાપી ને અધર્મી ગુરુઓને રાજાઓથી તમે દુઃખ ને પામો, કષ્ટ ને પામો. એ શાપ ને ભગવાને સ્વયં ગ્રહણ કર્યો છે. ઋષિ મુનિઓ પ્રાર્થના કરતા રહ્યા, ધર્મદેવ પ્રાર્થના કરતા રહ્યા, પણ એમાં કોઈ ઋષિ મુનિના પ્રાર્થનાને કે એને બાંધછોડ કર્યા વિના એમ કહેવાય છે કે દુર્વાસા ઋષિ જતા રહ્યા. પણ ઋષિ મુનિઓને ભગવાન આશ્વાસન આપતા એમ કહેશે કે હે સંતો, આ જે કાંઈ થયું છે એ અમારી ઈચ્છાએ કરીને થયું છે અને અમને નિમિત્ત કરી અને અક્ષરધામનું જે મૂળ સ્વરૂપ એ પૃથ્વી પર પ્રગટ થનારું છે, માટે તમે ચિંતા કરશો ની. બહુ ટૂંકમાં આ વાત અહીંયા લીધી છે. તો કહેવાનું કે જ્યારે ભગવાને એવું કીધું ઋષિ મુનિઓને કે તમે જયારે પૃથ્વી પર અવતાર ધારણ કરશો સાથે સાથે અમે પણ આવવાના છીએ, માટે તમે પણ હવે એ શાપને ગ્રહણ કરી અને ચિંતા મુક્ત થઈ અને યોગ્ય જ્યાં જ્યાં લાગે ત્યાં બધા પોતપોતાની રીતે અવતારનું ધારણ કરો. એ વાતની અસુરોને ખ્યાલ આવી ગયો અને અસુરોને ખબર પડી ગઈ કે પેલા ઋષિ મુનિઓ અને પેલા ભગવાનને બધા ભરતખંડમાં અવતાર ધારણ કરશે, માટે હવે આપણે કંઈક કરો, નહીં આપણું કાંઈ સ્થાન રહેવા દેશે નહીં. ભગવાન જ્યારે ભરતખંડમાં પ્રગટશે ત્યારે આપણો કાંટો કાઢી નાખશે, માટે બધા સાવધાન. એ વખતે એમ કહેવાય છે જેમ અહીંયા બદ્રિકાશ્રમમાં જેમ ઋષિ મુનિઓની બધાની સભા મિટિંગ ભરાણી હતી ને, એવી જ અસુરોની મીટિંગ ભરાણી જેને નિષ્કુળાનંદ સ્વામી લખી છે એ વાતને કે ભક્ત ચિંતામણીમાં એ પ્રસંગ સ્વામી બહુ સુંદર રૂપે ઉઠાવ્યો છે કે બધા ઋષિઓ અને અસુરો બધા ભેગા થયા અને વાત કરી કે આપણે શું કરવું. ત્યારે બધા મોટા મોટા હતા એ કઈ ભલે ને એ કઈ પ્રગટે પણ આપણે એવું કઈ ગોઠવી જોઈએ એની પેલા ઈ આવે એ પેલા આપણે જન્મી જાઓ અને એ બધા પોતપોતાની રીતે જ્યાં એને ધર્મનું સ્થાપન ભજન ભક્તિ સેવા સમાગમ સત્સંગ કરે એ પેલા આપણે આપણું અધર્મનું સામ્રાજ્ય સ્થાપી ગયો એ શું કરી શકવાના હતા એમ. અને ત્યારે બાલા ભક્તો એ બધા એકબીજા નિર્ણય કરે છે કોણ અસુરો એ કે હવે શું કરવું એમ. ત્યારે એમાંથી એક ઉભો થયો એ કે કરવાનું શું હોય હું કહે એક થાવું એનો બાપ મારી કોટી ને કરાવું પાપ. શું કહે છે એક ઋષિ ઓલો અસુર ઉભો થયો એ કે એક કામ કરો આમને બેઠે રે નહીં મેળ પડે એના કરતા આપણે જન્મી જાઓ ને જ્યાં જ્યાં ઋષિ મુનિઓ પ્રગટવાના હોય એ ભગવાનના ભક્તો જ્યાં જ્યાં પ્રગટવાના હોય જન્મ લેવાના હોય ને એના કુટુંબીઓને સાથે આપણે એકતા ગોઠવી ગયો. હું એક કહે થાવું એનો બાપા મારી કોટી ને કરાવું પાપ. કહે એક થાવું એનો સખો કરે ભજન તોર ચુડખો. એક કહે એનો બાપ થાવ કોનો કે જે ભક્ત થાય ને એનો ગમે એમ કરીને મારે કુટીને પાપ કરાવું કયો અને થયું એવું. હા મહારાજ વખતમાં જોવો ને સુપેડી ગામ તમે કદાચ ઉપલેટા પણ એ બાજુ ગયા હોય સુપેડી ગામ છે ત્યાંના આ બહુ મહાન ભક્ત એવા સુપેડી ભગત સુપેડી ગામના ડાયા ભગત હતા બહુ નાના એવા ને એમ કહેવાય છે મહારાજ વખતમાં ગામના બધા સહજ આપણી યાત્રામાં જતા એમ બધા ગામના માણસો યાત્રામાં જતા હતા એટલે ડાયા ભગત બહુ નાના એ કે મારે યાત્રામાં આવવું છે અમુક અમુક ના પડે ભાઈ નાના છોકરાઓ નથી આરે લઈ જવા એનો ભાઈ હતો એ કે હું આરે છું ને તમે તારે ચિંતા નહીં કરતા. બધા યાત્રાએ નીકળ્યા વચ્ચે ગઢપુર આવ્યું એટલે સહજ ગામને પાદરે ઉભા ઉભા વિચાર કરે કે અહીંયા વાલા સ્વામિનારાયણ રહેશે બધા બહુ એની વાતો કરે છે બહુ કામણ ટુમણ વાળા છે ને બહુ એ કે એના સાધુઓ ગામડે ગામડે ફરે છે ને એનો બહુ બધી જાય મહિમા છે ને બધા લોકો ભગવાન કરીને માને છે પૂછે છે કે હાલો ને જાય અહીંયા આવ્યા છીએ તો અમુક અમુક હતા એ કે નહીં હોય જ્ઞાનો જ ભાઈ એ કે ભૂરકી નાખી દે એને તો બાબરો ભૂત વેશ કર્યો છે એની પહે જાય અને પછી બીજું ક્યાં કાંઈ દેખાય છે માટે આપણે જવું નથી. અમુક પાસા એવા હોય ને જિજ્ઞાસ વૃત્તિ વાળા એ કે ભલામણા આપણને ક્યાં કાંઈ થાય એમ છે એ કે જવામાં શું વાંધો એ કે આખો મલક જાય છે તો આપણને શું વાંધો કોઈ એવું કાંઈ હોય નહીં કે એ બધું ખોટું હોય હલો હલો જાય અમુક ના પડે ને અમુક આ પડે પછી અમુક એ કે તમારે જેને જવું એ જાઓ અમે તો અહીં બેઠા. એમાં ડાયા ભગત હારે એનો ભાઈ પણ એ જોડાણો કે હાલો ને જાય એમાં શું વાંધો એ કે સ્વામીના દર્શન થાય ને ભગવાન હોય તો ભલે ન હોય તો ભલે આપણે શું એ કે જોવા તો જોઈ તો ખરા એમ. આ બધા આવ્યા મહારાજ ના દર્શને જે નક્કી કર્યું જિજ્ઞાસુ વૃત્તિ વાળા હતા એ દર્શન કર્યા અને ડાયા ભગત પૂર્વના મુમુક્ષુ મહારાજ ની મૂર્તિ જોતા હોય મૂર્તિ ને વિશે આસક્ત થઈ ગયો મોહિત થઈ ગયા બેઠા બધું આસક્ત વાતો ઘડી સાંભળી બધા અમુક ઉભા થઈને પાછા આવેલા એટલે ડાયા ભગત ને કે હાલ ડાય હાલ. ડાયા ભગત કે હવે મારે ચારે ધામ આયા છે હવે અહીંથી ક્યાં જવું આવવું ઠીક અહીંયા શું કહે. પેલા બધા બાવડું પકડીને કે હાલ હાલે કે અહીં બેઠું રહેવાતું છે એ કે તમારે બધાને જવું હોય તો જાઓ હું તો અહીંયા રહેવાનો છું હવે મારે ક્યાંય પગ તોડવા જવું નથી મારે ચારે ધામ અહીંયા આવી જાય હું હાથ પૂરીને ચાર ધામ મારે હવે કઈ બાકી રહ્યું નથી. બહુ બધા આગ્રહ કર્યો પણ ડાયા ભગત એકના બે થયા નહી ને પછી ડાયા ભગત નો ભાઈ હતો કે ભલે ના જોઈ કે આમે નડ્યા કરશે એ છોકરું ક્યાં હાંસવશું આપણે એને એ હાલવાનું હોય ને હોવાનું એના કરતા ભલે અહીં જો ને એ ભગત ડાયા ભગત ના ને એ વ્યવસ્થામાં રોકાઈ જાય ગઢપુર આ બધો સંઘ ગયો યાત્રા ને વળતા પાછો વેળો એટલે એનો ભાઈ કે હવે ઉભા રહ્યો મારો ભાઈ અહીંયા છે ને લેતો આવો. પણ એટલા વખતમાં તો ડાયા ભગત એવો સત્સંગ કર્યો એવો સત્સંગ કર્યો જે કઈ હતું બાકી બધું હૃદયમાંથી નીકળ્યું એક ભગવાન વિના બીજું કાંઈ નહીં કયો. પછી ઘેર જાય ન જાય હા ઘેરે જાય છે તો ક્યાંક હજી લાળ છે લાળ નીકળી જાય ને પછી ઘેર જવાનો કોઈ અર્થ રહે નહી કામ ક્રોધ લોભ સ્વાદ સ્નેહ બધું હૃદયમાંથી જો નીકળી જાય તો પછી કઈ રીતે જો ને વડોદરામાં ગોપાળાન સ્વામી હતા ને એ વખતે એક ભગત દરરોજ ભગવાન આગળ આવીને પ્રાર્થના કરે, હે મહારાજ, હે દયાળુ, હે કૃપા સિંધુ, હે મારા નાથ, ઘણા કરતા હોય ને પ્રાર્થના. ગોપાળા સાહેબ બેઠા બેઠા દરરોજ જોવે ભગવાન શું પ્રાર્થના કરે ખબર, હે મહારાજ, કામ ને ક્રોધ ને લોભ ને સ્વાદ ને સ્નેહ ને માન ને રાગ ને દ્વેષ આ બધા દોષ મહારાજ મારા ટાળજો, હે દયાળુ, એમ દરરોજ મહારાજ આગળ પ્રાર્થના કરે. ગોપાળાનંદ સ્વામી દરરોજ બાજુમાં આસના કરીને બેઠા હોય તો માળા ફેરો કઈ બેઠા હોય, હરિભક્ત હોય, સત્સંગ કરતા હોય, સ્વામી દરરોજ સાંભળે. ભગત એ કે બહુ હારા મુક્ષુ લાગે છે, દરરોજ ભગવાન આગળ પ્રાર્થના કરે છે કામ ક્રોધ દોષ ટાળવાની. આ જગતમાં એવા કોણ હોય એમ, કોઈ રૂપિયા માટે પ્રાર્થના કરતા હોય, કોઈ સ્ત્રી માટે, કોઈ છોકરા માટે, કોઈ ધન માટે, કોઈ મિલકત માટે, કોઈ સંપત્તિ માટે, કોઈ સત્તા માટે, પણ દોષ ટાળવાની પ્રાર્થના કરતા હોય એવા કેટલા એમ. એટલે ગોપાળાનંદ સ્વામી ને દયા આવી કે આવા ભગત એ કે એક વાર સ્વામી પાસે આવ્યા પગે લાગવા, સ્વામી કે હું ભગત મહારાજ ને કાયમ તમે કહો છો, તો કે જોરે સ્વામી આ દોષ બહુ પીડે ને, એમાં અમે તો ગ્રહસ્થ અહીં બહાર નીકળીએ એટલે તમારે ધબધબાટી બોલે કે ઉભું ન રહેવાય એમ, ભગવાન સાંભળે નહીં, ભગવાન ભૂલાડી દે, હું આ એવી માયા છે. માટે મહારાજને દરરોજ પ્રાર્થના કરીએ છીએ કે મહારાજ અમારા રાગ દ્વેષ કામ ક્રોધ લોભ આ બધા દોષ ટાળજો, એમ દરરોજ મહારાજને પ્રાર્થના કરું છું. એટલે સ્વામીને દયા આવી દે, સમજા, દયા આવી. સ્વામી માથે હાથ મૂકીને કે ભગત જાઓ, આપશે તમને એક દોષ નહીં પીડા, થાંભલા ને વિકાર થાય તો તમને થાય, જાઓ. અને સ્વામીના વચન પડે ને એ પછી દોષ રે, એક સેકન્ડમાં દોષ માત્ર બળીને ખાક થઈ જાય, ભગત થઈ જાય હાવ લુખા કોરાઓ. હા, દોષ ટળી જાય એટલે ક્યાંય જવું ગમે નહીં, હું અહીંથી જવું, પગ બહાર મૂકવો ગમે નહીં, ઘર ગમે નહીં, સ્ત્રી છોકરા કશું નહીં, હેત બધું માત્ર ટળી, એક ભગવાનની મૂર્તિ જ ગમે. ભગત બેઠા બેઠા વિચાર કરે, આ તો બહુ ભારે કરી, આ તો ઉપરથી માગતો તો અંદરથી કઈ હતું નહીં. ગોપાળાનંદ સ્વામી ને કે સ્વામી આ લુખું લુખું લાગે છે. સ્વામી કે દોષ ટળી જાય પછી શું લાગે, કયો રસ તો એક મૂર્તિમાં છે, એક રસ એમાં જણાય, બાકી બધું કેવું લાગે નિરસ. ત્યારે ગોપાળાનંદ સ્વામી ને હાથ જોડીને ભગત કે સ્વામી બધું ભલે ટળે પણ એક કામ રાખો. સ્વામી કે કેમ, તો કે હમણાં નવું કરકું કર્યું છે, બોલો. એટલે દોષ ટળી જાય ને બધું લુખું લાગે, સમજ્યા તમે વાતમાં. ડાયા ભગત ના જે કઈ થોડા ઘણા દોષ હશે બધું ટળી ગયું, અંતરમાં ભગવાન વિના બીજું કઈ સાંભળે નહીં, ઘરે જવું ગમે નહીં. ડાયા ભગત ને એના ભાઈ આવીને કે હાલ ડાયા, તો કે નહીં હવે મારે ક્યાંય નથી આવું, ઘેરે તો ઘેરે નથી આવું. અને એના ભાઈ ને એમ થયું મળો આ તો ખરો છે એમ, બહુ માથાકોટ કરી પણ ડાયા ભગત એક ના બે થયા ને ઘેરે આવવા ના પડતી ચોખી, હવે મારે અહીંથી ક્યાંય જવું નથી. અને પછી બહુ મહેનત ને બહુ બધું કર્યા પછી ડાયા ભગત હા ન પડે એટલે પોતે એ કે હારો હાલો મારી થી તું નહીં આવ્યો, હમણાં એ કે બાપુ મોકલું છે એમ. એટલે ઘરે આવ્યા ને બધી સ્વાગતા થયું, બધું આમ બધું કરે ને, એના બાપ જોવે છે મારો ડાયો કેમ દેખાતો નથી, બધા છે ડાયો કેમ નથી એમ. એના મોટા છોકરાને બોલાવીને કે આલા બધા છે ડાયો કેમ નથી દેખાતો, તો કે હું એક ડાયો અમે ગરડાઈ જાય ત્યાં માળો રોકાઈ ગયો, એક યાત્રામાં આવ્યો નહી ને યાત્રા થી ઘેર અમે આવ્યા તો ઘેરે આવ્યો નહીં, તો કેમ ન આવ્યો, તો ખબર નહીં. હવે સ્વામિનારાયણ ને હું કરી નાખ્યું છે કે ભૂરકી નાખી દીધી, બધા કેતા હતા કે લાવ ત્યાં જવાય નહીં, પછી હું તો મને એમ હતું ન જવાય પણ બધા જાતા જ ભળે વેળો હું ગયો એ કે, ને સ્વામિનારાયણ ખબર નહીં હું કર્યું ને તે ડાયો તો હવે એને જ ભાળે છે. અને બેઠો બેઠો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતો હતો, મેં કેટલી મહેનત કરીને કેટ કેટલું કર્યું તો માળા હાજ ન પડે નહીં, યાત્રા ને આ ન પડે તો ઠીક છે પણ ઘેર આવે ને આ ન પડે. અને એનો બાપ ખીજાતો ખીજાતો ગયો ઘેરે, ચાર પાંચ ધોકા લીધા, બે ચાર એના જેવા અસુર જેવા માણસો ને તૈયાર કરે કે હાલો કે ગરડે જવું છે, તો હું છે ત્યાં તક માળો ડાયો ઓલો કે સ્વામિનારાયણ ને રોકાઈ ગયો છે, હું ગમે એમ કરીને ઘેર લાવશો કે રેવા દેતા છીએ કે આપણે અહીંયા. અને ખરેખર ડાંગુ લઈને ગયા હો, અને મહારાજ બેઠા છે સભામાં, મહારાજ ને કરે સ્વામિનારાયણ ક્યાં મારો દીકરો ડાયો, મહારાજ કે આ ભગત બેઠા છે તો કઈ હું કામ રાખ્યો, અને મહારાજ કે અમે ક્યાં રાખ્યા છે, એ આવ્યા ને અહીંયા રહ્યા છે તો અમે એને જમાડીએ છીએ, બીજું કઈ અમે એને કઈ નથી કર્યું. ડાયા ભગત ને બાવડું પકડીને જાયલા હો, જારીને ઘા કરીને કે કેમ એલા અહીંયા રોકાયો, તો બસ મને અહીંયા જ ગમે છે, ઘેરે આવું ગમતું નથી, કે ઘેરે આવું ગમતું નથી એમ કે હાલતા છે એમ કરીને ધોકો મારે, ના ના એવા બાળકને પાડો પકડીને આગળ કરી મહારાજને આગળ લાયા વગર હાથ જોડીને પ્રાર્થના કરે, મહારાજ દયા કરો, મહારાજ કે અત્યારે અમારી દયા કામ લાગશે નહીં, માટે હવે તમે ઘરે જાઓ. વિના છૂટકે દયા ભગત ઘરે આવે છે, પણ રસ્તામાં એનો બાપ સ્વામિનારાયણને ભૂલવાડવાને વાસ્તે મારતો આવે, પણ દયા ભગત તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા આવે. હું ધોકો મારીને કે બન બંધ થાય એમ, ભૂલી જાય સ્વામિનારાયણ નામ. દયા ભગત એક ના બે નો થાય, માર મારતા આવે, ધોકા મારતા આવે, પણ દયા ભગત ને કાંઈ અસર થતી નથી. ગમે એવી પરિસ્થિતિ આવે પણ ભગવાનનું નામ છોડવું નથી, એ નિર્ણય ઉપર ઘર સુધી મારતા મારતા લાવ્યા. અને ત્યારે એમ કહેવાય છે દયા ભગત ની માને દયા આવી કે એટલા બધો એલા મરાય છોકરાને તમે બાપ છો કે અસુર છો? તો કે અસુર ની આ માળો કે સ્વામિનારાયણ નું ભજન કરે છે, કે એ તો કઈ કરાતો છે, આપણે દેવી ના ઉપાસક ના સ્વામિનારાયણ ને લઈને આવેલો છે, કે આને ખાવા નહીં દેવાનું એમ કરીને દરવાજા ને અંદર બાણ ઓરડા અંદર પૂરી દીધા ને બહાર થી તાળું મારી દીધું. ત્રણ દિવસ સુધી બાર એથી ડોકાઈને કે બોલ સ્વામિનારાયણ નું નામ મૂકવું છે? દયા ભગત કે નહીં. સ્વામિનારાયણ અખંડ ભજન ચાલો. ત્રણ દિવસ ને ત્રણ રાત સુધી એમ કહેવાય છે દયા ભગતે એ ભજન ચાલુ રાખ્યું, અને એનો બાપ ભૂખાન તરસ્યા દયા ભગત ને અંદર પૂરી રાખ્યા. ને એ વખતે મહારાજ ને દયા આવી કે મારો નાનો એવો ભગત આજ દુખાય છે, પીડાય છે, અને વિપત અને કપરી કસોટીમાં પણ અમારું નામ ભૂલતો નથી, માટે હવે અમારે એની ખબર કરી લેવી પડશે. અને એ વખતે મહારાજ અંતરિયાળ આવ્યા છે અને દયા ભગત ને એમનેમ દિવ્ય સ્વરૂપે મહારાજ એમ કહેવાય છે કે ગઢડામ લાવી દીધા. એનો બાપ ચોથા દિવસે જ્યાં બારી ખોલીને જોવા જાય તો દયા ભગત મળે નહીં. ઘેરે બધાને પૂછ્યું કોને તાળું ખોલ્યું? પેલા બધા કે કોઈએ ખોલ્યું નથી. તો કે ગયો ક્યાં તો ખબર નહીં. એટલે કહેવાનો પછી તો મહારાજે બીજા ડ્રેસ વેશમાં મહારાજે દયા ભગત ને રાખાશે. પણ કહેવાનું કે જ્યાં જ્યાં ભગવાનના ભક્તો પ્રગટ છે એ સાથે સાથે હું એના વિરોધમાં એના દ્વેષમાં ભજન ન કરે એના વાસ્તે બધા અસુરો જન્મ લે છે. કીધું ને એક કહે થાવ એનો બાપ મારી કૂટીને કરાવું પાપ. આ બધા અસુરો પ્રગટે ગયા. ત્યારે બીજો વળી ઉભો થઈને એમ કીધું ને એક કહે થાવ એનો સખો કરે ભજન તો રચો ડખો. તો સમજી લેવું કોણ છે. ભજન કરવા આવતા હોય, મંદિરે આવતા હોય, દર્શન કરવાની કથા વાત સાંભળવાની, એમાં કોઈ મિત્ર મળીને એમ કે ત્યાં આયેલા ભગાભાઈ? તો કે મંદિરે જાઉં. હા, ભગવાન નું ભજન ન કરવા દે એને અસુર કીધા જ. નિષ્કોળન સામે કીધા, અમે કહેતા નથી. એ બધાએ એકબીજા ટૂંકમાં ગોઠવી લીધું એમ. કોઈ કે કાકો થાવનું, કોઈ કે મામો થાવન, કોઈ કે હગો થાવન, બહુ એની વાત બહુ સામી એ બહુ સુંદર રૂપે લીધી છે. ત્યારે એ બધું ગોઠવાના પછી અસુર ની જે સ્ત્રીઓ હતી ને એ બધી તૈયાર. એ કે કદાચ તમે જો એમાં પાછા પડો એમ, તમારથી કદાચ એ વાત સક્સેસ ન જાય તો અમે બેઠી છીએ એમ. ગમે એમ કરીને અમે પાપ ને માર્ગે પ્રવર્તાવશું, પણ ભગવાન ને ભજવા દેશું નહીં. એ સ્ત્રીઓ માંથી એક ઉભી થઈ એ પણ એવી રીતે બોલે છે, હું કેજો. એક કહે થાવો એની માતા નિત્ય શીખવું પાપ ની વાત. એક સ્ત્રી ઉભી થઈ અસુર ની, ઓ એ કે જે કોઈ ભક્ત થાય ને એની માં થાવ, નીતિ એવી જ વાત શીખવાડું પાપ ને માર્ગે જ આલે એમ, ભગવાન નું ભજન ની એની વાત જ ન હોય. ત્યારે બીજી ઉભી થાય કે કદાચ એમ સક્સેસ ન જાય ને તો કહે એક થાવો એની માસે નાખો મોહ માયા ની ફાંસી. હું બીજી કહે હું એની માસી થાવ, હું માસી થઈને એવી બધી વાતો માયા ની કરું ને એ અસા અચૂક એમ માયામાં ફસાઈ જાય. એટલે ભગવાન જયારે પ્રગટવાના હોય ને એ પેલા આ બધા અસુરો આવી જાય અને આ બધી મીટિંગ તૈયાર થાય, અને એમ કહેવાય છે અક્ષરધામના ધણી પૃથ્વી ઉપર આવે એ પેલા બધા અસુરો પહોંચી જાઓ. કોઈના મામા થયા ને કોઈના કાકા થયા ને કોઈના માસા થયા ને કોઈની માસી થઈને કોઈ બેન થઈને કોઈની એમ બધી જગ્યાએ ભગવાન ભજવામાં અડચણ રૂપ આ બધા અસુરો પ્રગટાવે. નિર્ગુણદાસ સ્વામીની વાત છે, મારા જેતપુરમાં નિર્ગુણદાસ સ્વામી થઈ ગયા અને સાધુ થવા આવ્યા ને, એટલે બધા તેડવા આવે કે થવાતા હશે કઈ સાધુ, તો થોડા કઈ ખાવા મળતું નથી સાધુ થાય. આ સા બાવાત કોણ થાય કે ન મળતું હોય ખાવા, એ કે આપણે જ કઈ થવાતા છે સાધુ એમ. બધા તેડવા આવ્યા તે એની બેન આવી જુનાગઢ મંદિર છે ને કુવો પેલા હતો બાજુમાં તે કુએ બેઠી કુવામાં પગ લબડાવે અને કે જો મારો ભાઈ નહીં આવે તો કુવામાં પડીને મરી જાવ એમ કાંઈ અહીંયા કાંઈ રહેવું નથી કાંઈ સાધુ થવું નથી આપણે શું ખોટશે કે મકાન હારા છે જમીન ખૂબ છે કે પાણી છે બધી વાતે સુખી છીએ ને કે કઈ સાધુ થવાતું છે કે એમ કરીને ત્યાં બેઠી કુવે હો એ કે જો મારો ભાઈ નો આવે તો કુવામાં પડીને મરી જાવ નિર્ગુણદાસ સાહેબ પારસેદ અવસ્થામાં એને વાત કરી કે ભાઈ વ્યાય જો બેન મરી જવા તૈયાર થઈ છે કુવામાં પગ નાખીને બેઠી છે જો તું નહીં આવી ને તો જરૂર મરી જાય અને ત્યારે ભગત ના વેશમાં સ્વામી ને એમ થયું કોઈ મરનાર છે નહીં હા આ તો બધા મારનારા ભેગા થયા ફગાવાલા કુટુંબ પરિવાર કોઈ મરનારા છે નહીં કોઈની પાછળ કોઈ મરતા નથી ખોટા છે માળા એમ કરીને ઉભા થયા હો અને કે ક્યાં છે મારી બેન તો કે જો ઓલા કુવા કાંઠે બેઠી એટલે સ્વામી ઉભા થઈને કે હમણાં એ કઈ પડવું હોય એ કઈ કુવામાં પગ રાખીને બે એ પેલા માથું નાખે એ કઈ કુવામાં પગ જવા દે એ કે એને પડવું હોય તો હું લાવો ધક્કો મારો એમ કરીને દોટ કાઢે ને તો એની બેન ને લાગ્યું કે આ તો મારો હાસી ને ધક્કો મારી દે ઉભી થઈને ભાગી દી બોલો આનું કઈ નક્કી નહીં આ હેઠ ટળી જાય પછી ધક્કો મારી દે ને એટલે એમ છે એક કહે થવું એને બેન આ બધા અસુર ના લક્ષણો છે ભગવાન ભજવામાં જે આજ સ્વરૂપ થતા હોય ને ભલે પૂરા અસુર કદાચ ન હોય પણ અમુક ટકા એમાં અંશ તો જરૂર હોય બધું સમજી રાખવું પડે હું નહીતર ઘરમાં ઘરમાં હોય ખબર એ ન હોય જ્યાં જ્યાં ભજનમાં અટકાવે ત્યાં એમનો આટલો ટકા એમાં અસુરાંશ ભાવ છે જો ભક્ત પણ મુમુક્ષુ પણ હોય તો એને સહાયરૂપ થાય એટલે જેટલું જેવું હોય તે પછી સમજી રાખો ન પાછું કેવું નહીં કોઈને જે પાછો ડખો થાય રોટલા બંધ થઈ જાય પાછા એટલે આ કહેવાનું મહારાજ નું જયારે અવતરણ થવાનું છે ત્યારે આ બધા અસુરો એક પછી એક પ્રગટાશે મહારાજ ને આવતાની સાથે જ આ બધા અસુરો એ પોતાનું સામ્રાજ્ય સ્થાપી દીધું છે સાથે સાથે જે મુક્ત પુરુષો હતા એમણે યોગ્ય યોગ્ય સ્થાન ઉપર જન્મ ધારણ કરવાનું નક્કી કર્યું છે અને બદ્રિકાશ્રમની સભામાં ઉદ્ધવજી હતા એમણે અયોધ્યા નગરને નક્કી કર્યું છે અમે ત્યાં પ્રગટ થઈએ તો અજય શર્મા અને સુમતિ દેવી એ પવિત્ર દંપતી બ્રાહ્મણ દંપતી થકી ઉદ્ધવ એવા રામાનંદ સ્વામીનો જન્મ થયો હશે અને ધર્મદેવ જે ઇટારમાં બાલ શર્મા અને ભાગ્યવતી એમના થકી જન્મને પામ્યા છે ભક્તિ દેવી છપૈયાને વિશે કૃષ્ણ શર્મા અને ભવાની દેવી થકી જન્મને પામ્યા છે મુક્તાનંદ સ્વામી અમરાપુરમાં આનંદરામ અને રાધાબાઈ થકી જન્મને પામ્યા છે એમ ગોપાળાનંદ સ્વામી ગુણાદિતાનંદ સ્વામી પરદભાઈ દાદા ખાચર જે મુક્ત પુરુષો મહારાજની સાથે આવેલા હતા એ બધા એક પછી એક જન્મ લેવા માંડ્યા છે અને આ બધા પૃથ્વી ઉપર ભગવાન સ્વામિનારાયણ ને જાણે કે રાહ જોતા હોય એમ રામાનંદ સ્વામી અને બધા પાછા છપૈયાને વૃંદાવન ને વિશે મળ્યા છે અને પોત પોતાના વૃતાંત ની વાત કરી અમે અહીંયા જન્મ પામ્યા અમે અહીંયા આવ ફીરો આશે મહારાજ ની રાહ જોવે છે અને ધર્મ અને ભક્તિ એમ કહેવાય છે કે કથા બહુ એની બહુ પ્રચલિત છે એટલે સ્વામીએ બહુ આમાં વિસ્તાર કર્યો નથી ટૂંકમાં મહારાજ ને પ્રાગટ્ય થવા માટેની એક આશ્ચર્ય ઝલક આપી સ્વામીએ કે ધર્મ અને ભક્તિ થકી મહારાજ પ્રાગટ્યને પામવાના છે તો ધર્મ અને ભક્તિ અહીંયા વૃંદાવન ને વિશે એ બધા ઋષિ મુનિઓને મળે છે જે કાંઈ પોતાની પીડા અસુરે કરી છે એ બધી વાત ખુલીને કહેશે એમાં રામાનંદ સ્વામી મળ્યા છે રામાનંદ સ્વામી બધા એમ વાત કરે છે કે હવે ભગવાન પ્રગટ થનારા છે તો આપણે અલગ અલગ જે પોતપોતાની યોગ્ય લાગે બધા નિયમ લ્યો કોઈ વિષ્ણુ સહસ્ર નામ કોઈ ગીતાનો પાઠ કોઈ ભાગવતનો પાઠ જે પોતપોતાની શ્રદ્ધા હતી એ પ્રમાણે સૌ પોતપોતાની રીતે શ્રદ્ધા અને શક્તિ પ્રમાણે નિયમ લઈ અને ભગવાનનું ભજન કરવા માંડ્યા છે એ વખતે ભગવાન સ્વામિનારાયણ હવે વિચાર કરી રહ્યા છે કે અમારો તમામ સાજ અમારો સમાજ હવે આ પૃથ્વી પર પ્રગટ થઈ ચૂક્યો છે તો હવે અમારે મોડું કરવું જોઈએ નહીં તો એ ભગવાન એ ઋષિ મુનિઓ અને એ જે ધર્મદેવ ભક્તિ માતા એ બધાના રક્ષણને વાસ્તે અહીંયા જન્મ ધારણ કરવાની ઈચ્છા કરી રહ્યા છે જે વાતને નિષ્કુળાન સ્વામીએ કાવ્યમાં ટાંકી છે એવી સુંદર મહારાજે એ લીલા કરવાની તૈયારી કરી છે તો મહારાજ આ પૃથ્વી પર પ્રગટ કરવાની તૈયારી કરે છે અને પોતાના જે ભક્તજનો છે એને સુખ કરવાના વાસ્તે આ પૃથ્વી પર પ્રગટ કરવા માટે તૈયારી કરે છે જેની વાત અહીંયા સ્વામી લખે છે.
અસુર ગુરુ નૃપ થકી ભારી રે તેમની રક્ષા કરવાને મોરારી રે અસુર ગુરુ નૃપ થકી ભારી રે તેમની રક્ષા કરવા શરે કરવા સુખિયા સરવે સુખિયા સરવે નિદા સરે અસુર ગુરુ થકી કૃપા ભારી રે તેમને રક્ષા કરવાને મોરારી રે અસુર ગુરુ નૃપ થકી ભારી રે કરવાને મોરારી રે
મહારાજે સંકલ્પ કર્યો અક્ષરધામ માંથી કે અમારા જે સંતો અમારા ભક્તો ને અસુરો હેરાન કરે છે દુઃખ આપે છે રાજાના વેશમાં અને ગુરુના વેશમાં અસુરો પ્રગટ થયા છે મા બાપના વેશમાં અસુરો પ્રગટ થયા છે એ તમામ થી અમારા સંતો ને અમારા ભક્તો ને અમારે ઉગારવા છે તો હવે મોઢું કરાય નહીં તો ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાંથી આ પૃથ્વી ઉપર પ્રગટ થવાના વાસ્તે તૈયારી કરે છે અને ભગવાન સ્વામિનારાયણ ધર્મદેવ થકી ભક્તિ માતાને વિશે પ્રવેશ કરી અને એમ કહેવાય છે કે ધીરે ધીરે મહારાજ માના ઉદરમાં જાણે કે મોટા થતા હોય ભક્તિ દેવીનું સ્વરૂપ અતિ શોભાયમાન સુંદર લાગવા માંડ્યું છે દેવ સ્વરૂપની જેમ ભગવાન પોતે અહીંયા માતાના ઉદરમાં પોતે ભક્તિ માતાને શોભાવી રહ્યા છે નર નારીઓ ભક્તિ માતાને જોઈને વિસ્મય પામે છે આજ દિવસ સુધી ભક્તિમાં તે જ આ સૌંદર્યતા દેખાતી નહોતી આજ વિશેષતા કેમ જણાય છે ભગવાન ભક્તિ માતાના ઉદરમાં હા પ્રગટ થઈ ચુક્યા છે પણ એ આ ભૂમિ ઉપર પ્રગટ થવાને વાસ્તે ભગવાન દિવસ નક્કી કરે છે કયા દિવસને હું ભાગ્યવંતો બનાવું કે જેને કારણે એ દિવસે અમારા સંતો ભક્તો કાયમીને વાસ્તે એ દિવસને મનાવ્યા કરે તો દિવસને નક્કી કરતા ભગવાને વિચાર કર્યો છે કે પૂર્ણાંકને નક્કી કરું તો પડ્યો બીજ ત્રીજ સોત પાંચમ સાઠ સાતમ આઠમ અને નવમના દિવસને ભગવાને નક્કી કર્યો છે 1837 ચૈત્ર સુધી એ નવમના દિવસે ભગવાને આ પૃથ્વી ઉપર પગલા માંડવાનો સંકલ્પ કર્યો છે તો નિષ્કુળાનંદ સ્વામી બહુ ટૂંકમાં વાતને નોંધી છે કે મનોરમા નદીના કિનારે નારાયણ સરોવરને આરે સરવાર દેહ છપૈયા ગામે 1837 ચૈત્ર સુધી નોમના દિવસે રાત્રિના 10:10 ઘડીએ ભગવાન શ્રી હરિ જયારે આ ભૂમિ ઉપર પ્રાગટ્ય થવાના છે એ વાતને બહુ નિષ્કુળાનંદ સ્વામીએ આમ ધન્યતા આપે છે એ સમયને અનંત કોટી બ્રહ્માંડના ધણી ભગવાન સ્વામિનારાયણ કરોડો બ્રહ્માંડના અધિપતિ જયારે આ ભૂમિ પર પ્રગટ થવાના છે એ વખતે આકાશમાં દેવતાઓને ખ્યાલ આવી ગયો કે ભગવાન પ્રગટ થવાના છે એમ કહેવાય છે આકાશમાં પોતપોતાના વિમાનો લઈ ઇન્દ્રાદિક દેવતાઓ ઠઠ લગાવીને ઉભા રહે છે રાત્રિ સમયે અને ભગવાન સ્વામિનારાયણ
દસ ને દસ ઘડીએ માતા ભક્તિ દેવી થકી પ્રાગટ્ય ને બોલો બોલો હરે ઘનશ્યામ મહારાજ. બહુ જો કે આમાં વિસ્તાર નથી લીધો એટલે આપણે એ વાતને બહુ વિસ્તાર લેવો પણ નથી, કારણ કે ગ્રંથ બહુ હજી ઘણો બાકી છે. તો ટૂંકમાં સ્વામી મહારાજ આ ભૂમિ પર પ્રગટ થયા, જેને કારણે છપૈયાની નર નારીઓને હૃદયમાં ખૂબ ખૂબ આનંદ છે. ભગવાન સ્વામિનારાયણ અતિ ભાવ અને સ્નેહથી બાલ સ્વરૂપે જયારે પ્રગટ થયેલા છે, સૌ કોઈના હૃદયમાં આનંદ છે. સૌ કોઈ નર નારીઓ ભગવાન બાળ પ્રભુને નિરખવાને વાસ્તે આવે છે, મહારાજને વાસ્તે આ વસ્ત્ર આભૂષણ ઘરેણા લાવી લાવી અને ભક્તિ માતાની પાસે એમ કહેવાય છે કે નારીઓ મંગલ ગીત ગાય અને ભગવાનને વધાવે છે. બહુ સુંદર સુંદર વધામણાના પદો બીજા અંદર બીજા ગ્રંથોમાં બીજા કવિઓએ બ્રહ્માનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી બતાવ્યા છે. એક નાનું અમથું પદ છે એ ગાય ને આપણે બાળચરિત્રને થોડાક લઈને પછી આગળ વધશું. તો જયારે ભગવાન પ્રગટ થયા છે ત્યારે અહીંયા સખીઓ બધી ભેગી થઈ અને મંગળ ગીત ગાય છે. સખી આજ આનંદતે ઘણો કોઠે બ્રહ્માંડના સર તાર અખિલ બાળપ્રભુ ઘનશ્યામ ધીરે ધીરે મોટા થતા જાય છે અને અવનવા ચરિત્ર કરી અને નર નારીઓના ચિત્તને ભગવાન ચોરે છે. અતિ દિવ્ય ભગવાનના બાળ ચરિત્રો જબરજસ્ત મહારાજે બાળ સ્વરૂપે રહી અને નર નારીઓના ચિત્તને ખેંચવાનું એવું આકર્ષણ કર્યું છે, કારણ કે ભગવાનનું કાર્ય જે છે તે હવે શરૂ થાય છે. અનંત જીવનો ઉદ્ધાર કરવો છે ભગવાનને. પ્રગટ થઈ આવીને કાર્ય અશક્ય હતું તો ભગવાન પ્રગટ થઈ હવે એ છપૈયાની ધરતી ઉપર ભગવાન એ નાના પોતાના પાવને પાડી અને નર નારીઓને મોહિત કરે છે. દિવસે દિવસે ઘનશ્યામને વિશે સ્નેહ વધતો જાય છે અને ગ્રંથો બીજા ગ્રંથોમાં બતાવ્યું છે કે નર નારીઓ ભગવાનના દર્શન કરે, પુરુષો પોતપોતાના કામ ધંધા બિઝનેસ છોડીને ધર્મદેવની સાથે બસ ઘનશ્યામના દર્શનને વાસ્તે જ્ઞાન ગોષ્ઠી કરવા બેસી જાય, બધી પુરાણો ને ઇતિહાસો ની બધી વાત પૂછશે. ધર્મદેવ આવી બધી કથાઓ આ બધી સાચી છે? ધર્મદેવ બધી વાત કથાઓ ની કરે છે કે હા હા ભાઈઓ કેમ ખોટું હોય, એમ પુરાણ ઇતિહાસમાં જે લખ્યું એમ જ છે. એમ પુરુષો ધર્મદેવ ને આંગણે બધી આ જ્ઞાન ની બધી વાતો પૂછવા આવી જાય છે, જયારે નારીઓ એમ ભક્તિ માતા પાસે બધા કામકાજ પૂછવા આવે કે હે ભક્તિ મિયા આપણે હમણાં કઈ કામ હોય તો કેજો એમ. પછી એકાદશી નું પૂછવા આવે કે મૈયા એકાદશી ક્યારે છે, પેલા ચોઘડિયા હારા કયા કયા કહેવાય, બીજી ત્રીજી બધી વાતો પૂછી અને લક્ષ્ય છે ઘનશ્યામના દર્શન. બહુ બહુ
હેત ને કારણે નર નાર્યો ભગવાન પાસે દર્શન ને વાસ્તે આવે છે, દર્શન કરી અને સુખિયા થાય છે. સત્સંગી જીવનમાં એ વાત નોંધી છે કે ભગવાનના દર્શન કરતી વખતે એ ભગવાનનો જન્મ થયો ત્યાર પછી છપૈયામાં ન ભવ વેદના, ભવની વેદના એ લોકોને સ્પર્શતી સ્પર્શી શકતી નથી એમ. આ લોકનું દુઃખ, આ લોકના જે કઈ વિઘ્નો એ કોઈ એને સ્પર્શ કરી શકતા નહોતા. ભગવાનને વિશે સ્નેહને લઈ અને છપૈયા વાસીઓ સતત ઘનશ્યામનું ચિંતવન કર્યા કરે. ઘરે જાય તો ઘનશ્યામનું ચિંતવન કરે, ખેતરે જાય પુરુષો તો ઘનશ્યામનું ચિંતવન કરે છે. શું કરતા હશે? સૂતા હશે, જાગતા હશે, રમતા હશે, શું કરતા હશે? અખંડ ભગવાન મય થયા છે. કયો સ્ત્રીઓ તો બાના બતાવી વારે વારે આવે હો કે ભક્તિ મૈયા ગાય દોઈ દઉં, ભક્તિ મૈયા વાંસી તું કરી દઉં. માં કે આજ દિવસ સુધી ક્યાં ગઈ હતી? હવે બધીને આ બધું હુજે છે. મૈયા પણ જાણી ગયા છે આ બધો પ્રતાપ ઘનશ્યામનો છે, નહીતર ક્યાં કોઈ આવતી હતી? આરામસે કોઈથી કોઈ કાંઈ કામ કરવા લાગ્યું હોય તો એના બદલે આજ તો મને કોઈ કામ કરવા દેતી નથી એમ. ઘડીએ ઘડીએ આવે છે વારા ફરતી, એકબીજા ઘનશ્યામને રમાડા જ કરે. ભક્તિ માતાનો તો વારો જ ન આવે બોલો. એવો ભગવાનનું મન મોહક સ્વરૂપ છે. ભગવાને બધાને લગ્ન લગાડી છે, જેને કારણે વારે વારે એ નર નારીઓ ભગવાનના સ્વરૂપને છે મોહ પામી અને દર્શન કરવા આવે છે. એવું મહારાજનું સુંદર સ્વરૂપ છે. એવા મહારાજના ભૂરા ગુલાબી વાળ છે. મંદ મંદ ભગવાનનું મુખારવી, નાની નાની મહારાજની આ ચરણ પગલીઓ, એવા કોમળ મહારાજના હાથ છે. મહારાજના સ્વરૂપને નિરખતા નિરખતા નર નારીઓ ભાન ભૂલે છે. કોઈને પોતાના બાળકોની ખબર નથી. અમુક તો ગાયો છૂટી મૂકીને આવતી રહે, વાસરો એમને ગાયોને ધાવી જાય તો ખબર નથી રહેતી. છૂલે દૂધ મુકાવે ને ઘનશ્યામ આંબરે દૂધ પડતા મૂકે, નારીઓ ઘનશ્યામને પાછળ આવી જાય. બોલ, પુરુષો પુરુષોના કામ ભૂલાશે, નારીઓ નારીઓના કામ ભૂલીશે, જેને કારણે છપૈયા આજ ભગવાનના સુખે મસ્ત જીવન જીવી રહ્યા છે. એને ખૂબ ખૂબ ધન્યવાદ આપ્યા છે. ધન્ય છે એ છપૈયાની ભૂમિને, ધન્ય છે છપૈયાના નર નારીઓને કે ભગવાન આવ્યા પછી પોતપોતાના કામ ભૂલાશે. અને ખરેખર વાલા ભક્તો, ભગવાનની પાછળ જેમ ગાંડા થાય ને ત્યાં જ ભગવાન જન્મે ને. આજ પણ તમે છપૈયા ગયા છો એને ખ્યાલ હશે, કોઈ સુવિધા, કોઈ સગવડ, કોઈ ત્યાં સંપત્તિ, કોઈ મિલકત તમને નહીં જોવા મળે. આજથી 200 વર્ષ પહેલા શું હશે ત્યાં? કાંઈ નહોતું. કયો છતાં પણ અને આ મુંબઈ નગરી માં તમે જો, હું નથી મળતું અહીંયા. કયો કઈ વસ્તુ? એક મા બાપ સિવાય બધું મળે. કયો એ જોકે હવે તો ગોઠવી લે છે આડાવાળા, એફિડેવિટ કરીને કરી નાખે છે મા બાપ. કયો એ મળી જાય છે, છતાં પણ સુખ છે કોઈને? કોને સુખ છે? આ દિવાલની બહાર નજર કરો, કોઈ હોય સુખ્યા તો? રાતથી હેરાન ગતિ, રાતથી દોડાદાડ, જયારે ત્યાં કાંઈ નહોતું, કોઈ સુખ ની સગવડ ની કોઈ 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 મિલકત નહોતી, છતાં પણ એમ લખાય છે એના પ્રત્યે કે ન ભવ વેદના, એને ભવની વેદના સ્પર્શ કરી શકતી નહોતી. કારણ કે ભગવાનના સ્વરૂપમાં એ બધા તલીન રહેતા હતા, ભગવાનના આ સ્વરૂપને વિશે બધા લેલીન રહેતા હતા. ભગવાન નાના નાનાથી ધીરે ધીરે મોટા થતા જાય છે, નાના નાના બાળકોની સાથે ભગવાન ક્રીડા કરવા જાય છે. કાલિદત્ત આદિ જે અસુરોનો ભગવાને સંહાર કર્યો છે. એક વખતનો પ્રસંગ છે કે બ્રહ્માજીને થોડુંક માન આવેલું, સમજા? માન આવ્યું એટલે બ્રહ્માજીને એમ થયું કે આ વર્ષોથી આ બ્રહ્માંડનું કાર્ય કરો છું, તો હવે આ બાળ સ્વરૂપ ઘનશ્યામ આ બ્રહ્માંડોના આખીર તો માલિક છે ને, આ એને હોંપી દઉં એમ. એટલે નથી કેતા, ગર્જવાન કરે, સમજા? મોટાને ગરજું કરે. એટલે બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ પાસે બ્રહ્માજી આવીને કહેશે કે ઘનશ્યામ મહારાજ, તો કે હા બ્રહ્માજી બોલો, કેમ આવું થયું? તો કે આ 50 વર્ષથી આ બ્રહ્માંડનું બધું કામ કરીને હું થાકી ગયો છું. કારણ કે બ્રહ્માજીની કેટલી વર્ષની આવર્તા છે ખબર? 50 વર્ષની. એની કુલ આવર્તા 100 વર્ષની છે, પણ અત્યારે 50 વર્ષ થયા. જો ને પાટીદાર ભક્તોને ખબર પડે કે વડતાલમાં સ્વામિનારાયણ આજ પ્રગટ થઈને ભગવાન મનાવે છે, તો લાવ આપણે જાય એમ. હું એના ચરણમાં 16 ચિહ્ન છે કે કેમ? અને મહારાજ જાણી ગયા કે આને સંશય છે અને એ સંશય છે માટે આવ્યા છે. તો મહારાજ સભા કરીને બેઠા હતા, પાટીદાર ભક્તો દર્શને આવ્યા અને દર્શન કરીને હાથ જોડી
અને મહારાજ ની મૂર્તિ નિહાળે, પણ એમાં કઈ ઐશ્વર્ય જેવું દેખાણું નહીં. પછી મહારાજ ને હાથ જોડ્યા, પ્રાર્થના કરતા મહારાજ સમજી ગયા કે આને હજી કઈ શાંતિ થઈ નથી, માટે મહારાજે પોતાનો ચરણ લાંબો કર્યો. સમજા, ને ચરણ લાંબો કર્યો એટલે મહારાજ ના ચરણ માં 16 ચિહ્ન જોયા. અને હા પડે એક નહીં, સ્કંદ પુરાણ માં આ વાત લખી છે, બરોબર અહીંયા બંધ બેસતી છે. પછી એને મહારાજ ને પ્રશ્ન કર્યો કે સ્વામિનારાયણ, અમે તમારા ચરણ સામું જોઈએ છીએ તો તમે ભગવાન હોય એવું લાગે છે, પણ તમારા શરીર સામું જોઈએ છીએ તો કોઈ વિશેષતા દેખાતી નથી, એનું શું કારણ? ત્યારે મહારાજે કીધું કે આ ચરણારવિંદ ની ઉપાસના વિરાટ બ્રહ્માએ પોતાના 50 વર્ષ કેતા એક પરાર્ધ ને 150 વર્ષ સુધી કરે છે. ત્યારે મહારાજ કે આ ચરણારવિંદ આ પૃથ્વી ઉપર આવ્યા છે. કયું? કેટલા વર્ષ? 50 વર્ષ. અને માથે 150 વર્ષ સુધી મહારાજ કે વિરાટ બ્રહ્માએ આ ચરણારવિંદ ની ઉપાસના કરી, પ્રાર્થના કરી, ત્યારે આ ચરણારવિંદ આ પૃથ્વી ઉપર આવ્યા છે. એટલે કહેવાનો ભાવ કે બ્રહ્માજીના આ વર્ષ આવરદા 100 વર્ષની, એમાં એના 50 વર્ષ પૂરા થયા. એટલે એને સહજ એમ કે હમણાં ઘનશ્યામ એમ કહે છે, હવે તમે નહીં કરો તો પછી કોણ કરશે, અને આ બ્રહ્માંડ નું શું થશે, અમે અવતાર ધારણ કરીને આવ્યા છીએ, તમે હમણાં થોડા દી કામ કરો, આમ છે તેમ છે, એમ ભગવાન કે છે એવો ભાવ. સમજા, એટલે બ્રહ્માજીએ ભગવાન ને કીધું કે તમે હવે આ બ્રહ્માંડ નું કામ કહો, બીજાને હોપો તો હારો, એમ હું તો હવે થાકી ગયો છું, આમ નવા નવા માણસો બનાવવા, નવા નવા મોડલ ને આ બધું જોતા એમ લાગે છે, હવે તો બહુ થાક લાગે, એમ થાકી ગયો છે. મહારાજ કે હારો, તો તમે એક કામ કરો, નારાયણ સરોવરે સ્નાન કરતા હો, પછી આપણે કઈ ગોઠવીએ. ભલે તે બાળ સ્વરૂપ હો, પણ આખીર તો મૂળ તત્વ ને, બીજાને ખબર નથી પણ બ્રહ્મા તો જાણે છે ને. આ દેખાવ મેં નાના પણ ઘાવ કરે બહુ મોટા. સમજા, બ્રહ્માજીને કે તમે એક કામ કરો, નારાયણ સરોવરે સ્નાન કરીને આવો, ને પછી આપણે એનો ક્યાંક નિર્ણય કરીએ. એટલે બ્રહ્માજી નારાયણ સરોવરે સ્નાન કરવા ગયા. સ્નાન કરવા ગયા ને ત્યાં તો બહુ મોટી લાઈન જોયો, વિશાળ. બ્રહ્માજી તો વિસ્મય પામી જાય કે આ શું બધું એમ. પછી વિશેષતા એ હતી, કોઈને 4 મુખ, કોઈને 8 મુખ, કોઈને 100 મુખ, કોઈને સહસ્ય કહેતા 1000 મુખ. આવી બધી વિશાળ લાઈન ઊભી, મનુષ્ય નામ દિવ્ય બધાના દેહ શરીર લાગે. એટલે બ્રહ્માજી વિચાર કરે આ બધા કોણ હશે એમ. એટલે પછી બ્રહ્માજીને સંશય, એટલે સહજ પૂછ્યું આગળ વાળા હતા એને, ભાઈ આ બધા કોણ છો તમે બધા? તો કે ભાઈ આ હમણાં પુટલા બ્રહ્માંડ ના બ્રહ્માજી બદલી લે કરવાના છે, એટલે અમે ફોર્મ ભરવા આવ્યા છીએ. હું આ બ્રહ્મા હમણાં નિવૃત્ત થવાના છે ને, એટલે અમે બધા ફોર્મ ભરવા આવ્યા છીએ. બ્રહ્માજી કે ભારે કરી, હું તમે બધા ફોર્મ તો કે હા, એ કે બ્રહ્માંડ ના આ બ્રહ્મા નિવૃત્તિ લે, એટલે અમે ભગવાન ને આ પ્રગટ ભગવાન થયા છીએ, તો અમે પ્રાર્થના કરવા આવ્યા છીએ કે અમને કોક ને આમાં ગોઠવી જોઈએ એમ. અમે બધા એક બ્રહ્માંડ, 5 બ્રહ્માંડ, 1000 1000 બ્રહ્માંડ ના સંચાલન કરવા અમે સમર્થ છીએ. હું ત્યારે બ્રહ્માજી ને વાત સમજાણી કે આને કાંઈ પડી નથી એમ, હમણાં કોક ને હોંપી દે તો હું રખડતો થઈ જઈશ. એટલે તરત નાયા વગેરે મહારાજ પણ આવ્યા ઘનશ્યામ મહારાજ ને કે મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરજો, હું જે શું એ કામ તમારું મને હોંપેલું એ પૂરું કરીશ એમ. ઘનશ્યામ મહારાજ કે આ તો તમારે છે એમ, એમ રહેતું હોય તો એમ, થાકી ગયો ને કાંઈ એવું હોય તો તક, ના ના પ્રભુ બરોબર છે, હું કરું છું, રેડી છે એમ. આવા આવા ભગવાન બાળ ચરિત્ર ટૂંકમાં નાના હતા ત્યારે કરતા, ને મોટા મોટા ઈશ્વરોને ભગવાન પોતપોતાની ફરજ ઉપર ભાન લાવતા હતા. તો કહેવાનું કે ઘનશ્યામ મહારાજ બ્રહ્માજીને આવી રીતે પાઠ ભણાવી ને એવા ચરિત્ર કરે છે. ને એક વખતની વાત છે કે જ્યારે મહારાજ નાના હતા, પછી હાલતા શીખી ગયા, એટલે સહજ ભાઈની સાથે બગીચામાં કહેતા જે ધર્મદેવનું જે ખેતર હતું ત્યાં રામ પ્રતાપ મહારાજની સાથે ગયેલા, અને બહુ મોટો કોળા બહુ મોટા થયા એ વખત ત્યાં. એટલે રામ પ્રતાપજી મહારાજને એમ થયું કે લાવીને આ કોળું લઈ જાઓ, એટલે થોડાક દી ઊંધી શાકભાજીનું હારો એમ. કોળું ઉતાર્યું તો ખરો, પણ પાછું ઉપડે નહીં એકલાથી. એટલે 2-4 માણસોને બોલાવ્યા આજુબાજુ ખેતરવાળાને, ભાઈ આવો ને આ ઘેરે પોગાડજો, ને આ એકલાથી જાય એવું છે નહીં, મોટું બધું કોળું. એ 3-4-5 જણા એ ભેગા થઈને માથે જોડીને કઈ કરે, ગમે એમ આડોળું કરીને ઘેર લાવ્યા. ઘનશ્યામ મહારાજ સાથે હતા, એટલે ઘનશ્યામ મહારાજ એ કોળાની સાથે રમત કરે. સમજા, ભક્તિ માતાને ખબર કે ઘનશ્યામ કોળા, પણ એને ખબર કે એનાથી કઈ હલે એવું છે નહીં, એટલે કઈ બીજી ચિંતા નથી. એટલે માથે કદાય બેસે આમ તેમ કરશે, પણ કોળો હલવાનું તો છે નહીં. એટલે ભક્તિ માતા એ ઘનશ્યામ મહારાજ ત્યાં બેઠા બેઠા જોવે એ કોળાને સાથે રમત કરે છે. તો ભગવાને એવું કરો, પેલા એક હાથમાં એ કોળું હાથમાં લીધું, હાથમાં લીધું એટલે આખું કોળું ઉપર કરતા હાથમાં આવી ગયું. ભક્તિ માતા વિસ્મય પામી ગયા કે આ માળો આવડો અમથો. ચાર પાંચ જણા ભેગા થઈને ખેતર થી આ કોળાને અહીંયા પોગાડે, ને આ ઘનશ્યામ આ એક હાથે હાથમાં કોળાને લીધું એટલે. અને પછી મહારાજે એ હાથમાંથી ટચલી આંગળી એક ઉપાડ્યું, અને કૃષ્ણ ભગવાનને જેમ કૃષ્ણ ભગવાન જેમ ગોવર્ધન તોડ્યો હતો એમ મહારાજે ટચલી આંગળી ઉપર આ કોળો હાથમાં લીધું, અને પછી ત્રિભંગી શરીર કરીને ઉભા રહ્યા. એ જ વખતે ભક્તિ માતાને વિસ્મય, એટલે આજુબાજુ જે હતી જે સ્ત્રીઓ તો ત્યાં ખૂટતી જ નહોતી, બધીને બોલાવીને કે જુઓ જુઓ કે ઘનશ્યામ ઘનશ્યામ મહારાજે આ ચરિત્ર કર્યું, બધા મોહ પામી જાય. ઓહો, તરત ધર્મદેવને બોલાયા, રામ પ્રતાપને બોલાયા, બીજા પુરુષો બધાને બોલાયા કે દર્શન કરો. ઘનશ્યામ મહારાજ મુખારવિંદ ન દેખાડે, આમ આમ પાસું વાળું આમ રાખીને ઉભા રહેજે. સમજા, ઘણો સમય સુધી મહારાજે ટચલી આંગળી ઉપર એક કોળું રાખ્યું, અને પછી મહારાજે કોળાનો ઘા કર્યો. જેમ સુદર્શન ચક્ર ફરતું ફરતું જેમ ભગવાનને ઘા કરે, એમ કોળું ફરતું ફરતું જયારે દોડ્યું છે ત્યારે બધાને ભગવાન પણ નિશ્ચય ચોક મળો. એ કે આ ઘનશ્યામ કે છે નાનો એવો, પણ કેવું મોટું કામ કરે છે. પછી જયારે આજુબાજુ ખોઈ પડી બધા ફરીને આવા આવા અનેક ચરિત્ર ટૂંકમાં મહારાજ કરતા, જયારે જયારે એવું કઈક દિવ્ય ચરિત્ર કરે તો બધી નર નારીઓ ભેગી થઈને આવે ઘનશ્યામ મહારાજ પાસે, પગે લાગે, આમ કરે તેમ કરે, રમત કરે રમાડે, એવી રીતે ઘનશ્યામ મહારાજ એવા નાના મોટા ચરિત્ર કરે છે. અને પછી એમ કહેવાય છે અસુરોના ભયથી ધર્મદેવ એ છપૈયાનો ત્યાગ કરી અને અયોધ્યા આવવા માટેની તૈયારી કરે છે. અયોધ્યા જયારે ભગવાન આવે છે એમ કહેવાય છે કે સરયુ નદીમાં અતિશય પૂરને કારણે એમને તો, જો કે આજે એવા પાણીના પૂર ત્યાં ચાલુ જ હોય છે સતત, તો વહાણ વિના એ સરયુને તરી શકાય નહીં. તો ધર્મદેવ એ ગાડું જોડીને ધર્મદેવ ભક્તિ માતા ઘનશ્યામ રામ પ્રતાપજી મહારાજ આ બધા અયોધ્યામાં આવ્યા છે. અયોધ્યામાં એ છપાઈ ત્યાં એ નદીને કાંઠે ઉભા રહ્યા છે, અને નાવિકને બોલાવીને એમ કહેવાય છે, એક નાવિકને કહે છે કે ભાઈ અમારે સામે કાંઠે જવું છે, તું તારી નાવ તૈયાર કરને. એ નાવિક પામી ગયો કે આ ઘનશ્યામ ક્યાંક જુદી રીતનો છે, બાળક તો ઘણા જોયા પણ આ બાળક ક્યાંક જુદી રીતનો છે. ભક્તિ માતાને કહે મિયા એક વખત એને રમાડવા દે ને, હા રમાડવા દે ને તો ભાડું ન લો. ધર્મદેવ ભક્તિ માતાને કહે જો ભાડું માફ કરતો હોય તો રમાડવા દેવા હું વાંધો છે. અને ઘનશ્યામ મહારાજને એમ કહેવાય છે કે એ નાવિકને હાથમાં આપી અને રમાડવા આપ્યા છે. નાવિક ખૂબ ખૂબ અંદરથી રાજી થયો અને ભાડું બધું માફ કરી, અને એમ કહેવાય છે કે અયોધ્યામાં એ સામે કાંઠે લાવ્યા છે, અને પોતાનું જે જૂનું મકાન ત્યાં ધર્મદેવ રહેવા માંડ્યા છે. અને એ આઠ વર્ષ ધીરે ધીરે મહારાજની ઉંમર વધતી જાય છે. મહારાજ આઠ વર્ષના થયા અને ઉપવિત સંસ્કાર કરાવ્યા છે. ભાદરવા સુદ દશમને દિવસે માતાને પણ હવે નક્કી થયું છે કે ઘનશ્યામ મહારાજના ખૂબ ખૂબ દિવ્ય ચરિત્ર જોઈ નિશ્ચય પણ પરિપૂર્ણ થયો છે, પણ કાંઈક થોડુંક બાકી હશે, જેને કારણે ઘનશ્યામ મહારાજે ભક્તિ માતાને સમાધિ કરાવી છે અને અક્ષરધામ સુધીને મહારાજે રસ્તો ટૂંકમાં દેખાડી અને મૂળ સ્વરૂપનું પૂર્ણ જ્ઞાન કરાવી. અને એમ કહેવાય છે ભક્તિ માતાને ધામમાં જવાની ઈચ્છા થઈ, થોડોક જવર આવ્યો અને ભક્તિ માતાએ દેહ છોડવાની તૈયારી કરી છે. અને ઘનશ્યામ મહારાજે હરિગીતાનો ઉપદેશ આપ્યો છે ભક્તિ ભક્તિ માતાને. સત્સંગી જીવનમાં બહુ એનું સુંદર રીતે છણાવટ કરેલો છે. તો વાલા ભક્તો, એ ભક્તિ માતાએ હરિગીતાનો ઉપદેશ કરી સાધુના લક્ષણો બતાવ્યા છે, અને ત્યાર પછી એ મહારાજના નિશ્ચયને પામીને અક્ષરધામની ગતિને પામ્યા છે. ત્યાર પછી ધર્મદેવે પણ સંકલ્પ કર્યો છે કે હવે આ દેહમાં રહેવું નથી. અને ધર્મદેવ પણ એમ કહેવાય છે કે ઘનશ્યામ મહારાજને બોલાવીને કહેશે બેટા હવે અમારે પણ આ લોકમાં રહેવાની ઈચ્છા નથી, સર્વ લોક પદાર્થ ભોગ વૈભવમાંથી અમારી ઈચ્છા તૂટી ગઈ છે, માટે અમને પણ ભક્તિ દેવીની સમાન દિવ્ય ગતિને આપો. અને ત્યારે એમ કહેવાય છે અમારી છેલ્લી ઈચ્છા એ છે કે એક વખત ભાગવત ગ્રંથ સાંભળવો છે. ભાગવતને સાંભળવાનું ધર્મદેવે કીધું છે. ઘનશ્યામ મહારાજે એ ભાગવત ગ્રંથ માટે કોઈ સારા વિદ્વાન બ્રાહ્મણને બોલાવીને કથા કરાવીને ભાગવતની કથા સંભળાવે છે. અને ધર્મદેવને પણ શરીરે તાવ આવ્યો છે અને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થયું ત્યારે રામ પ્રતાપજી મહારાજની ઈચ્છારામજી મહારાજ એને બોલાવીને જે વાત કરી છે વાલા ભક્તો, એ થોડીક સમજવા જેવી છે. આપણે સૌ કોઈના ઉપાસનાનો ગ્રંથ છે માટે રામ પ્રતાપજી મહારાજને અને ઈચ્છારામજી મહારાજને ધર્મદેવ કહેશે, હે ભાઈઓ, હે દીકરાઓ, આપણે જેનું ભજન કરીએ છીએ, આપણે જેની ઉપાસના કરીએ છીએ એને ઓળખો છો? તો કે હા પિતાજી, સ્વયં કૃષ્ણ ભગવાન એ આપણા ઉપાસ્ય ભગવાન છે અને એના આપણે ઉપાસક છીએ. અને ત્યારે ધર્મદેવ કહેશે, તો એ ઉપાસના જેની કરીએ છીએ એ કૃષ્ણ ભગવાન ક્યાં છે એને ખબર છે? તો કે હા પ્રભુ, હા ગોલોક ધામને વિશે. અને ત્યારે ધર્મદેવ કહેશે કે સ્વયં ભગવાન આજ આ પૃથ્વી પર પ્રગટ થયા છે, તમે ઓળખો છો? અને ત્યારે ના પાડે તે નહીં પિતાશ્રી. અને ત્યારે એમ કહેવાય છે કે ધર્મદેવે એમ કીધું છે કે ઉપાસ્ય યસ્ય કુર્મો વયમ શ્રી રાધિકા પતે હે સયેવ હરિ નામ અયમ વર્તતે સો ઉદ્રોહી વામ. જે ભગવાનની આપણે ઉપાસના કરીએ છીએ, જે ભગવાનનું આપણે ભજન કરીએ છીએ, જેનું પૂજન કરીએ છીએ, સયેવ હરિ નામ અયમ, તે જ આ હરિ નામથી અયમ કહેતા આ કહેતા ઘનશ્યામ મહારાજ બાજુમાં બેઠા છે. સયેવ હરિ નામ અયમ વર્તતે સ્વ ઉદ્રોહી વામ, આ બાજુમાં બેઠા એવા ઘનશ્યામ તમારો સહુદર કહેતા ભાઈ એ સ્વયં ભગવાન જેની આપણે ઉપાસના ભક્તિ કરીએ છીએ ને આ એ છે. માટે ભલા થઈને આને તમે જાળવીને રાખજો, આનું તમે જતન કરીને સાચવજો, આને તમે રખેને જુદો થવા નહીં દેશો. સ્વયં ભગવાન નારાયણ એ આજ તમારા ભાઈ તરીકે આ પૃથ્વી પર પ્રગટ થયા છે. માટે હું તમે બે ભાઈઓને અમે વિનંતી કરીએ છીએ કે આને તમે કદાપી ઓછું નહીં આવવા દેશો, એમ આનાથી વિખૂટા નહીં પડશો, નહીંતર આ રહેશે નહીં, કારણ કે વૈરાગ્યનું સ્વરૂપ છે. એમ કરીને સાચો ઉપદેશ જે કઈ આગળ કેવું પડતું એ કહી અને ધર્મદેવ પણ ધામને વિશે સિધાવ્યા છે. અને આ બાજુ મહારાજે હવે વિચાર કર્યો છે. મહારાજ કે હવે જે કામ કરવા માટે આવ્યા છીએ એ કાર્ય હવે શરૂ કરવું છે. હા, જે નક્કી કર્યું છે એ તૈયારી માટે ભગવાન વન વિચરણમાં જવા માટેની તૈયારી કરે છે. એ વખતે રામ પ્રતાપજી મહારાજને થોડોક અંદાજ આવી ગયો કે આ બધી જગ્યાએ ઉદાસ રહેવા માંડ્યો છે ઘનશ્યામ, માટે નક્કી આ હવે જાજો રહે એવું લાગતું નથી. ત્યારે એમ કહેવાય છે કે રામ પ્રતાપજી મહારાજ ભગવાનને વિશે અતિ ગાઢ સ્નેહથી જોડાણા છે. એક પલ પણ ઘનશ્યામથી રામ પ્રતાપજી મહારાજ જુદા રહેતા નથી. હર ઘડીએ ઘનશ્યામ મહારાજની સાથે ને સાથે ગમે ત્યાં જવું હોય, રહેવું હોય, બેહવું હોય, ઉઠવું, હર કોઈ જગ્યાએ ભગવાનને હારે ને હારે ભગવાન પણ જાણી જાય કે હવે આમનો સ્વભાવ પલટાણો છે. આજ દિવસ સુધી તો ક્યારેક ખીજાઈ લેતા, ક્યારેક વઢી લેતા, ક્યારેક મારી લેતા, પણ હવે તો અમારાથી જુદા રહેતા નથી. માટે આ ગાઢ સ્નેહ વધતો જાય છે. હવે એ સ્નેહને ભાંગવા માટે, કારણ કે સંબંધીનો સ્નેહ એવો છે, શ્રીજી મહારાજને વચરામૃતમાં લખવું પડ્યું મહારાજ કે સગા સંબંધીનો સ્નેહ છે ને થોરના ઝાડ જેવો છે, વડ પેપરના ઝાડના જેવો છે. પીડ્યો પીડ્યો મહારાજ કે સંબંધીનો સંબંધ પાલવે, કયો પાણી ન મળે ને તોય કોળાયો, હા કાપી નાખો તોય કોળાય. માટે મહારાજ કે સંબંધીના પાશમાંથી મુક્ત થાવ હોય તો અતિ કઠણ છે. અને મોટા સંતો એમ બતાવે કે ઘરનો ઉમરો ઓળંગવો એ કેટલો કઠણ છે, તો કે લોકાલોક પર્વતને ઓળંગવો જેટલો કઠણ એટલો કઠણ આ ઘરનો ઉમરો ઓળંગવો એટલો કઠણ. કયો ભગવાનને વન વિચરણમાં જવું છે તો ભગવાન વિચારે છે કે જો આમને આમ મારામાં આ અધિક અધિક સ્નેહ કરતા જાહે તો મારું આ કાર્ય સફળ થશે નહીં. ત્યારે ભગવાન એ ભાઈને કહેશે કે હમ બાલક તુમ હો બાળે ભૈયા હમસે હેત અધિક ના કરૈયા. ભાઈ હું તો બાળક કેવા, આપ કેવડા મોટા અને તમે મારી સાથે કેમ આવો હેત આવો સ્નેહ કરો છો એમ. હમ બાલક તુમ હો બાળે ભૈયા हमसे है तो अधिक न करैया। भाई तमे आ भूल करो मा, हे तो भगवान मा करवानु होय, अमारा जेवा नाना बाळक मा हेत शा माटे करो छो। રામ પ્રતાપજી મહારાજ કહે છે ભગવાન જાણીને જ કરું છું, આજ દિવસ ખબર નહોતી તો ક્યાં કરતો હતો એમ। મહારાજ જાણી ગયા કે હવે આ હેત તોડવું કઠણ પડશે, અને એમ કહેવાય છે કે ભગવાને ગણપતિજીની સ્તુતિ કરી છો કે હે ગણપતિ, હે વિઘ્ન વિનાયક દેવ, આ અમારું વિઘ્ન તમે હલ કરો એમ। કારણ કે આ સ્નેહ, આ આટલો બધો અમારામાં સ્નેહ કરે છે, તો આ સ્નેહ તોડવાથી આ કેટલા દુઃખી થશે, માટે સ્નેહ ઓછો થાય એવું કરો, અને જેને કારણે અમે વનમાં જઈ અને હજારો જીવ અમારી વાટ જુએ છે, હજારો જીવને અમારે સુખિયા કરવા છે, કોઈ જીવને દુઃખી રહેવા નથી દેવા, એવા અમારે સુખિયા કરવા માટે આવ્યા છીએ। જો આઈને બંધાઈ રહેશું ભાઈ ને કુટુંબીના સ્નેહમાં તો એ કાર્ય અશક્ય છે, માટે હે વિઘ્ન વિનાયક દેવ તમે અમારી આ વાતને સાંભળો, અમારે અનેક જીવને સુખિયા કરવા છે, જે વાત નિષ્કળ સ્વામી લખે છે કે
સહો જનને કરવા છે સુખી રે, નથી રાખવા કોઈને દુખી રે, સહો
સંકલ્પ કર્યો કે હવે જાજુ રહેવું નથી, કે હે વિઘ્ન વિનાયક દેવ તમે અમારા આજે સગા સંબંધી પરિવાર રામ પ્રતાપજી સુવાસીની બાય એને તમે ધીરજ પ્રેરજો, અમે નીકળીએ છીએ। અને મહારાજ એમ કહેવાય છે 1849 જેઠ સુધી દશમના શુક્રવારને રોજે ઘરબારનો ત્યાગ કરી અને વન વિચરણમાં નીકળ્યા છે। હજારો જીવનો ભગવાનને ઉદ્ધાર કરવો છે, કરોડો જીવ ભગવાનની પ્રાર્થના અને વિનંતીને ભગવાનને કરી રહ્યા છે, એ તમામ જીવને આજ સુખ આપવું છે, તો ટાઢ તડકો દુઃખ ભૂખ તરસ એ તમામને સહન કરવાને વાસ્તે ભગવાન આજ વનમાં નીકળ્યા છે। સાથે યોગીરાજ એવા ગોપાળ યોગીને મળ્યા છે, પરસ્પર સંબંધ થયો, એકબીજાને જાણી ગયા છે, ગોપાળ યોગીને ભગવાને સિદ્ધ ગતિ આપી છે, અને ત્યાંથી આગળ મહારાજ નવલખા પર્વતે આવ્યા છે, જે અતિ દિવ્ય પ્રસંગ છે। જ્યાં નિષ્કળન સ્વામીએ એ વાતને થોડો કોપ આપ્યો છે, તો જ્યાં ભગવાનનો 9 લાખ ઋષિઓ હજારો વર્ષથી વિયોગને કારણે બેઠા બેઠા તપશ્ચર્યા કરતા હતા ત્યાં મહારાજ આવ્યા છે.
જોગી નવલાખ જોઈ જીવાના રે થયા નાથ નિરકીને મગન રે. જોગી નવલાખ
ભગવાને